એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. હું છું તમારી હોસ્ટ અને આજે આપણે એક શું કહેવાય ખૂબ જ ઊંડા અને કદાચ થોડા જટિલ વિષય પર વાત કરવાના છીએ, ખ્રિસ્તી નીતિશાસ્ત્ર.
નમસ્કાર. હા, વિષય ખરેખર ઊંડો છે અને આપણે આજે એને સમજવાનો પ્રયાસ કરીશું અમેરિકન ધર્મશાસ્ત્રી ડી સ્ટીફન લોંગના વિચારો દ્વારા. આપણી આ ચર્ચા એમના પુસ્તકો અને લેખોના સારાંશ પર આધારિત રહેશે.
બરાબર. તો આજે આપણો મુખ્ય હેતુ શું છે, મતલબ શું સમજવા માંગીએ છીએ આપણે? નીતિશાસ્ત્ર એટલે સારું શું ખરાબ શું એની સમજ, ખરું ને? તો પછી આ ખ્રિસ્તી નીતિશાસ્ત્રમાં એવું તે શું અલગ છે?
જો, એ જ તો મુખ્ય પ્રશ્ન છે જેના પર લોંગ ધ્યાન કેન્દ્રિત કરે છે કે ભાઈ, ખ્રિસ્તી નીતિશાસ્ત્રને ખરેખર ખ્રિસ્તી શું બનાવે છે? શું એ ફક્ત સારા બનવાના અમુક નિયમો છે જે કોઈ પણ ધર્મનો માણસ પાડી શકે, કે પછી એનો સંબંધ ખ્રિસ્તી ધર્મની જે મૂળ માન્યતાઓ છે, પેલું ઈશ્વરનું કાર્ય, ચર્ચનું જીવન, એની સાથે ગાઢ રીતે જોડાયેલો છે? આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નીતિશાસ્ત્રનો ખરો રોલ શું છે અને એનો અંતિમ ગોલ શું હોઈ શકે.
અને આજના સમયમાં જ્યાં દુનિયાભરમાં નીતિ નિયમો અને મૂલ્યોની આટલી બધી વિવિધતા છે, ત્યાં આ સમજવું કેમ જરૂરી છે?
એટલે જ જરૂરી છે કારણ કે લોંગ આપણને ઉપર છલ્લી વાતોથી દૂર લઈ જાય છે, એ ખ્રિસ્તી નૈતિકતાના ઊંડા ધર્મશાસ્ત્રીય મૂળ સુધી પહોંચાડે છે. અને આ સમજ જો ફક્ત ખ્રિસ્તીઓ માટે જ નહીં પણ જે કોઈ પણ જુદા જુદા દ્રષ્ટિકોણને સમજવા માંગે છે એમના માટે પણ ઉપયોગી છે.
સાચી વાત. ઘણીવાર આપણે માની લઈએ છીએ કે બધા ધર્મો એક જ શીખવે છે અથવા નૈતિકતા તો બસ સારા માણસ બનવા વિશે છે.
બરાબર. લોંગ એ ધારણાઓને પડકારે છે. એ કહે છે કે વાત એટલી સીધી સાધી નથી.
ખૂબ રસપ્રદ. તો ચાલો શરૂઆત કરીએ આ વિચારક ડી સ્ટીફન લોંગના પરિચયથી. કોણ છે અને કેમ એમના વિચારો આટલા ધ્યાનમાં લેવા જેવા છે?
ચોક્કસ. ડી સ્ટીફન લોંગ એ અમેરિકાના એક જાણીતા અને પ્રતિષ્ઠિત ધર્મશાસ્ત્રી અને નીતિશાસ્ત્રી છે. હાલમાં તેઓ સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં એથિક્સના પ્રોફેસર છે અને એમણે ડ્યુક યુનિવર્સિટી જેવી મોટી સંસ્થામાંથી પીએચડી કરેલું છે.
એમની ખાસ વાત શું છે? કઈ બાબત એમને બીજા વિચારકોથી અલગ પાડે છે?
એમની એક મોટી ખાસિયત ગણાય એમની ત્રણ ક્ષેત્રો પરની પકડ. ધર્મશાસ્ત્ર એટલે કે થિયોલોજી, નીતિશાસ્ત્ર એટલે એથિક્સ, અને રાજકીય સિદ્ધાંત પોલિટિકલ થિયરી. આ ત્રણેયનું જ્ઞાન એમનામાં ઊંડું છે. અને એવું નથી કે ફક્ત આધુનિક વિચારો જ જાણે છે. જૂના ખ્રિસ્તી વિચારકો જેમ કે ઓગસ્ટિન છે, થોમસ એક્વિનાસ છે, એમને પણ ઊંડાણપૂર્વક વાંચ્યા છે અને સમજે છે.
અને એમની પોતાની ધાર્મિક પૃષ્ઠભૂમિ, પેલી વેસ્લિયન પરંપરાની વાત હતી, એનું શું મહત્વ છે?
હા, એ મહત્વનું છે. વેસ્લિયન પરંપરામાં અમુક બાબતો પર ખાસ ભાર હોય છે, જેમ કે કૃપા એટલે ઈશ્વરની મદદ, પવિત્રીકરણ એટલે કે ધીરે ધીરે ઈશ્વરની મદદથી વધુ સારા, વધુ પવિત્ર બનવાની પ્રક્રિયા, અને ખાસ કરીને સદ્ગુણી ચારિત્ર્યનું નિર્માણ.
એટલે કે ફોકસ નિયમો ગોખવા પર નહીં પણ તમે કેવા પ્રકારના વ્યક્તિ બનો છો તેના પર.
બરાબર. આ એમના નીતિશાસ્ત્રના કેન્દ્રમાં છે. મારે શું કરવું જોઈએ એના કરતા મારે કેવો બનવું જોઈએ એ પ્રશ્ન વધુ મહત્વનો બને છે.
સમજાયું.
અને તેઓ આજના જમાનાની જે ધર્મનિરપેક્ષ નીતિશાસ્ત્ર છે, જેમ કે પેલું કાંટનું ફક્ત નિયમો પર જોર, કે પછી ઉપયોગિતાવાદનું ફક્ત પરિણામો પર ધ્યાન, એની મર્યાદાઓ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે અને એની સામે એક મજબૂત ધર્મશાસ્ત્રીય વિકલ્પ રજૂ કરે છે. અને સારી વાત એ છે કે આ બધું બહુ સ્પષ્ટ સરળ ભાષામાં સમજાવે છે.
સરસ. તો હવે આવીએ મુખ્ય વાત પર. લોંગના વિચારોનો સાર શું છે, એમનો મૂળ સંદેશ શું છે?
જો એક લીટીમાં કહેવું હોય તો લોંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભાઈ, સાચી ખ્રિસ્તી નીતિશાસ્ત્ર એ ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અને ચર્ચના સમુદાયિક જીવનથી અલગ પાડી જ ન શકાય. એ કોઈ એવી રેડીમેડ નૈતિક નિયમાવલી નથી કે જેને કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધા ગમે તે હોય અપનાવી લે?
બિલકુલ. એટલે એવું નથી કે થોડા સારા નિયમો લઈ લીધા અને ઉપર ખ્રિસ્તી લેબલ લગાવી દીધો.
ના ના, લોંગ કહે છે કે એની ખાસિયત, એની વિશિષ્ટતા ઈશ્વરની એક ચોક્કસ વાર્તામાં છે. એ વાર્તા કે કેવી રીતે ઈશ્વરે પહેલા ઇઝરાયેલના લોકો દ્વારા, પછી ઈસુ ખ્રિસ્ત દ્વારા અને હવે પવિત્ર આત્મા દ્વારા આ દુનિયામાં પોતાનું કામ કર્યું છે અને કરી રહ્યા છે. એટલે આ નીતિશાસ્ત્ર ફક્ત તર્ક વાપરીને સારા નિયમો શોધી કાઢવા વિશે નથી,
પણ એ ચારિત્ર ઘડતર વિશે છે, ખરું ને? એવા ગુણો કેળવવા જેથી વ્યક્તિ ઈશ્વરના દૈવી જીવનમાં, એમના કાર્યમાં ભાગ લઈ શકે.
હા, અને આ ચારિત્રનું ઘડતર કંઈ એકાંતમાં બેસીને નથી થતું. એ થાય છે ચર્ચ સમુદાયમાં. એ ખ્રિસ્તી વાર્તામાં એટલું ઊંડા ઉતરવા પર આધાર રાખે છે કે વ્યક્તિ પછી નૈતિક મૂંઝવણો વખતે જાણે ઇમ્પ્રુવાઇઝ કરી શકે.
પેલું સંગીતકારનું ઉદાહરણ તમે આપ્યું તું એમ,
બરાબર.
જેમ કોઈ કુશળ સંગીતકાર જાણીતી ધૂન મગાડતી વખતે એના મૂળ ભાવને જાળવી રાખીને પણ પોતાની રીતે સર્જનાત્મક રીતે રજૂઆત કરે છે નિયમો ગોખવાને બદલે, એમ ખ્રિસ્તી વ્યક્તિ નૈતિક પરિસ્થિતિઓમાં વર્તે છે.
લોંગ એ પણ કહે છે ને કે આધુનિક સમયમાં ઘણીવાર ખ્રિસ્તી નૈતિકતાનું પોચ જ નબળું પડી ગયું છે.
હા, એ કહે છે કે બે અંતિમો જોવા મળે છે. એક તરફ એ ક્યારેક ધર્મનિરપેક્ષ માનવતાવાદ જેવી બની જાય છે, સામાન્ય સારા મૂલ્યો જેનું કોઈ ઊંડું ધાર્મિક મૂળ નથી, જાણે સારા બનો બસ એટલું જ.
અને બીજી તરફ,
એ ક્યારેક ઈશ્વરની કૃપા અને પ્રેમની પરિવર્તનશીલ શક્તિથી છૂટા પડી ગયેલા કડક નિયમવાદી કાયદા બની જાય છે, જાણે ફક્ત નિયમોનું લિસ્ટ પકડી રાખવાનું. લોંગ આ બંનેને નકારે છે. એ કહે છે કે સાચો રસ્તો વચ્ચે છે, જે ધર્મશાસ્ત્ર અને ચર્ચ જીવન સાથે જોડાયેલો છે.
તો એમના પુસ્તકો આપણને ક્યાં લઈ જાય છે? આધુનિક સમસ્યાઓનું નિદાન કરીને પછી એ પહેલા આધુનિક બિનસાંપ્રદાયિક નીતિશાસ્ત્રની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે, પછી એ ખ્રિસ્તી નીતિશાસ્ત્રનું પુનર્નિર્માણ કરે છે, જેના પાયામાં ત્રણ વસ્તુઓ છે. શાસ્ત્ર એટલે કે બાઇબલ, પણ એને નિયમોની ચોપડી તરીકે નહીં, પણ એક જીવંત રચનાત્મક કથા તરીકે જોવાનું.
બીજું
છે પરંપરા, ટ્રેડિશન, ચર્ચનો સદીઓનો અનુભવ, એમનું સંચિત જ્ઞાન. અને ત્રીજું છે તર્ક, રીઝન, પણ એવો તર્ક જે વિશ્વાસ દ્વારા પ્રકાશિત અને દિશામાન થયેલો હોય.
અને આ પુનર્નિર્માણના કેન્દ્રમાં કયા વિચારો છે?
મુખ્યત્વે ત્રણ: કૃપા, ગ્રેસ, ઈશ્વરની સક્રિય મદદ, સદ્ગુણ, વર્ચ્યુ. ખાસ કરીને વિશ્વાસ, આશા, પ્રેમ જેવા ધર્મશાસ્ત્રીય સદ્ગુણો. અને ચર્ચ એ સમુદાય જ્યાં આ નૈતિક જીવન ખીલે છે અને ટકે છે.
આ ખરેખર ઘણું વિચારવા જેવું છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. લોંગના મતે આખરે ખ્રિસ્તી નીતિશાસ્ત્ર છે શું અને એ કેવી રીતે જુએ છે?
જુઓ, લોંગની શરૂઆત જ એક મોટા પડકારથી થાય છે. એ નીતિશાસ્ત્ર, એથિક્સ, ને ફિલોસોફીની એક અલગ સ્વતંત્ર શાખા ગણવાના આધુનિક વિચાર પર જ સવાલ ઉઠાવે છે. એમનું કહેવું છે કે આ વિચાર તો યુરોપના જ્ઞાનપ્રકાશ યુગ, એનલાઇટનમેન્ટમાં આવ્યો, જ્યારે લોકો ધર્મ વગર ફક્ત તર્કથી બધા માટે લાગુ પડે એવી નૈતિકતા શોધવા મથતા હતા.
અને લોંગ કહે છે કે ખ્રિસ્તી નીતિશાસ્ત્રને એવા કોઈ બિનસાંપ્રદાયિક ચોકઠામાં ફિટ કરવાની કોશિશ કરવી એ યોગ્ય નથી, જેમ કે કાંટના નિયમો કે ઉપયોગિતાવાદના પરિણામો.
બરાબર. એમ કરવાથી એનો અસલી મતલબ, એનો આત્મા જ મરી જાય છે. એમનું ઉદાહરણ સરસ છે. જાણે તમે ચેસના નિયમો વાપરીને બેઝબોલ રમવાનો પ્રયત્ન કરો, ચાલે જ નહીં.
તો પછી સાચો પાયો શું છે?
સાચો પાયો કોઈ સાર્વત્રિક અમૂર્ત તર્ક નથી, પણ ઈશ્વરનું ચોક્કસ પ્રકટીકરણ છે, જે ઈસુ ખ્રિસ્તમાં થયું. એટલે લોંગના મતે ખ્રિસ્તી નીતિશાસ્ત્ર એ ફિલોસોફીનો નહીં, પણ ધર્મશાસ્ત્રોનો જ એક ભાગ છે, ડોગમેટિક્સનો એક હિસ્સો. એ ઈશ્વર કોણ છે, એમણે શું કર્યું છે, એ માન્યતાઓમાંથી જ નૈતિકતા નીકળે છે, અલગથી નથી આવતી.
એનો રોલ ફક્ત નિયમો આપવાનો નથી, પણ ઈશ્વરના કાર્યના પ્રકાશમાં જીવનને સમજાવવાનો છે.
એકદમ. એ જીવન જીવવાની એક રીત છે, જે ઈશ્વરની વાર્તા સાથે જોડાયેલી છે.
સમજાયું. હવે વાત કરીએ શાસ્ત્ર એટલે કે બાઇબલ અને પરંપરાની. લોંગ એની ભૂમિકા કેવી રીતે જુએ છે? શું બાઇબલ ફક્ત નિયમોનું પુસ્તક છે, જેમાંથી આપણે શું કરવું શું ન કરવું એ શોધીએ?
ના ના, બિલકુલ નહીં. લોંગ આ વાત પર ખૂબ ભાર મૂકે છે. એ કહે છે કે બાઇબલને ફક્ત નિયમોના પુસ્તક તરીકે જોવું અથવા એમાંથી ગમે ત્યાંથી કલમો ટાંકીને પ્રૂફ ટેક્સ્ટિંગ કરીને પોતાની વાત સાબિત કરવી એ બાઇબલની સાચી ભૂમિકાને સમજ્યા વગરનું છે.
તો પછી એની મુખ્ય ભૂમિકા શું છે? એ આપણી નૈતિકતાને કેવી રીતે અસર કરે છે?
એની મુખ્ય ભૂમિકા છે આપણી નૈતિક કલ્પના, મોરલ ઇમેજિનેશનને ઘડવાની. એ આપણને એક મોટી વાર્તામાં સર્જનથી શરૂ કરીને માણસના પતન, ઈશ્વરના ઉદ્ધારના વચનો, ઈસુનું જીવન, મૃત્યુ, પુનરુત્થાન અને અંતિમ આશા સુધીની એ આખી કથામાં ડૂબાડી દે છે. આ વાર્તા દ્વારા આપણે દુનિયાને, સંબંધોને અને સારા ખરાબને એક નવી રીતે જોતા શીખીએ છીએ.
અને પેલું ઇમ્પ્રોવાઇઝેશનવાળું ઉદાહરણ અહીં કેવી રીતે જોડાય છે?
એ અહીં જ જોડાય છે. જ્યારે આપણું મન અને હૃદય આ કથાથી રંગાયેલું હોય, આપણું ચારિત્ર્ય એનાથી ઘડાયેલું હોય, ત્યારે આપણે જીવનમાં આવતી નવી અણધારી નૈતિક પરિસ્થિતિઓનો સામનો નિયમોની યાદી જોઈને નહીં, પણ એ કથાના મૂળભૂત સત્યોને વફાદાર રહીને જાણે સહેજ રીતે, સર્જનાત્મક રીતે કરી શકીએ છે. જેમ પેલો જાઝ સંગીતકાર
ભાવ પકડીને વગાડે છે, નિયમો ગોખ્યા વગર.
બરાબર.
અને પરંપરા, ટ્રેડિશનનું શું, એ શા માટે મહત્વની છે?
લોંગ કહે છે કે બાઇબલ ક્યારેય શૂન્યાવકાશમાં નથી વંચાયું. એ હંમેશા ચર્ચના જીવંત સમુદાયમાં વંચાયું છે, સમજાયું છે અને જીવાયું છે. પરંપરા એટલે શું? એ છે સદીઓ દરમિયાન ચર્ચે બાઇબલને કેવી રીતે સમજ્યું, કેવી રીતે એને જીવનમાં ઉતાર્યું, એનો સંચિત અનુભવ અને જ્ઞાન. એમાં ધર્મસૂત્રો, જૂના ચર્ચ ફાધર્સ, મધ્યયુગીન વિચારકો, સુધારકો, આ બધાની સમજણનો સમાવેશ થાય છે.
એટલે પરંપરા એક રીતે આપણને સાચી દિશામાં રાખવામાં મદદ કરે છે, જેથી આપણે બાઇબલનો મનફાવે તેવો અર્થ ન કાઢી લઈએ.
હા, બરાબર. પરંપરા એક પ્રકારની માર્ગદર્શિકા પૂરી પાડે છે. એ આપણી વ્યક્તિગત સમજને ચર્ચાના લાખો લોકોના, સદીઓના અનુભવ સાથે જોડે છે. એ નીતિશાસ્ત્રને સાવ વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ કે મનસ્વી બનતું અટકાવે છે. જાણે નદીના બે કાંઠા જેવું કામ કરે છે, જે પ્રવાહને યોગ્ય દિશામાં રાખે.
સારું, હવે આગળ વધીએ. લોંગ કૃપા, પ્રકૃતિ અને સદ્ગુણ વચ્ચેના સંબંધ વિશે શું કહે છે? આ થોડું શું કહે, થિયોલોજિકલ લાગે છે, પણ લાગે છે કે મહત્વનું હશે.
હા, આ ખરેખર એમના વિચારના કેન્દ્રમાં છે. લોંગ અહીં થોમસ એક્વિનાસના એક બહુ જાણીતા સૂત્રને યાદ કરે છે. કૃપા પ્રકૃતિનો નાશ કરતી નથી, પણ તેને પૂર્ણ કરે છે. હવે આનો સીધો સાધો મતલબ એમ થાય કે ઈશ્વરે માણસને મૂળભૂત રીતે સારો બનાવ્યો છે. આપણી માનવ પ્રકૃતિ મૂળમાં સારી છે,
પણ પાપને કારણે એમાં કંઈક ગડબડ થઈ ગઈ છે.
હા, પાપને કારણે એ પ્રકૃતિ નષ્ટ નથી થઈ ગઈ, પણ જાણે ઘાયલ થઈ ગઈ છે, દિશા ભૂલી ગઈ છે, નબળી પડી ગઈ છે. હવે ઈશ્વરની કૃપા શું કરે છે? એ આ ઘાયલ પ્રકૃતિને સાજી કરે છે, એને મજબૂત બનાવે છે અને એને એના સાચા હેતુ તરફ, એટલે કે ઈશ્વર સાથેના સંબંધમાં અને સાચા અર્થમાં સંપૂર્ણ માનવ બનવા તરફ ફરીથી વાળે છે.
ઓ, એટલે નીતિશાસ્ત્રનો ગોલ આપણી ઈચ્છાઓને દબાવી દેવાનો નથી.
ના, પણ એ ઈચ્છાઓને શુદ્ધ કરીને એમને યોગ્ય દિશામાં વાળવાનો છે, ઈશ્વર તરફ અને બીજાઓના ભલા તરફ. એટલે આ એક ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિકોણ છે. વાત ફક્ત ના પાડવાની નથી, પણ સાચા હા તરફ જવાની છે.
અને એટલે જ કદાચ ધ્યાન મારે શું કરવું જોઈએ એના કરતા મારે કેવા પ્રકારની વ્યક્તિ બનવું જોઈએ એના પર વધારે છે. બરાબર. અહીં સદ્ગુણનો વિચાર આવે છે.
એકદમ સાચું. સદ્ગુણ ઉપર લોંગ ખૂબ ભાર મૂકે છે. એ ચાર મુખ્ય સદ્ગુણોની વાત કરે છે. સમજદારી, ન્યાય, ધૈર્ય, સંયમ, જે અમુક અંશે આપણા પ્રયત્નોથી અને કેળવણીથી વિકસી શકે. પણ એનાથી પણ વધુ મહત્વના છે ત્રણ ધર્મશાસ્ત્રીય સદ્ગુણો: વિશ્વાસ, આશા અને પ્રેમ.
અને આ ત્રણ ફક્ત ઈશ્વરની કૃપાથી જ મળે છે.
હા, અને આ ત્રણ સદ્ગુણો જ નીતિશાસ્ત્રને વિશિષ્ટ રીતે ખ્રિસ્તી બનાવે છે. એ આપણા નૈતિક જીવનને ઈશ્વર સાથે જોડે છે.
અને આ બધામાં પ્રેમનું સ્થાન કદાચ સૌથી ઊંચું હશે. પેલો અગાપે પ્રેમ.
બિલકુલ. પ્રેમ એટલે કે નિસ્વાર્થ, બીજાના ભલા માટે પોતાનું બલિદાન આપતો પ્રેમ, એ સર્વોચ્ચ સદ્ગુણ છે. લોંગ કહે છે કે પ્રેમ બીજા બધા સદ્ગુણોને નવી દિશાને નવો અર્થ આપે છે. દાખલા તરીકે, ન્યાયનો સદ્ગુણ પ્રેમથી પ્રેરાયેલો હોય તો એ ફક્ત કાયદાની વાત નથી રહેતો, પણ ગરીબ અને પીડિત લોકો માટે ઊંડી કરુણા અને સક્રિય ચિંતા બની જાય છે.
હવે એક બીજો મુદ્દો જે મને થોડો નવાઈ પમાડે એવો લાગ્યો, ચર્ચની ભૂમિકા. આપણે સામાન્ય રીતે નીતિમત્તાને બહુ અંગત ગણીએ છીએ, નહીં તો લોંગ આટલો બધો ભાર ચર્ચ સમુદાય પર કેમ મૂકે છે?
જુઓ, આ કદાચ લોંગના વિચારનો સૌથી વધુ પ્રતિસાંસ્કૃતિક કાઉન્ટર કલ્ચરલ મુદ્દો છે, ખાસ કરીને આજના વ્યક્તિવાદી જમાનામાં. એ ખૂબ જ ભારપૂર્વક કહે છે કે ભાઈ, ખ્રિસ્તી નૈતિકતા એ કોઈ એકલા એકલા કરવાની સાધના નથી, એ કોઈ ખાનગી શોખ નથી.
એટલે કે સદગુણો આપણે જાતે જાતે પુસ્તકો વાંચીને કે ધ્યાન કરીને નથી શીખી શકતા?
ના, લોંગ કહે છે કે સદગુણો સમુદાયમાં શીખાય છે, એનો અભ્યાસ થાય છે, એને પ્રોત્સાહન મળે છે અને ટકી રહે છે. અને ખ્રિસ્તી સંદર્ભમાં એ સમુદાય એટલે ચર્ચ.
તો ચર્ચ એ ફક્ત રવિવારે પ્રાર્થના કરવા ભેગા મળવાની જગ્યા નથી, પણ એક નૈતિક પાઠશાળા જેવી છે.
હા, એનાથી પણ વધુ. લોંગ ચર્ચને એક વિશિષ્ટ સામાજિક અને રાજકીય અસ્તિત્વ તરીકે જુએ છે, પ્રાચીન ગ્રીક શહેર રાજ્ય પોલીસ જેવું, જેની પોતાની આગવી વાર્તા છે ઈશ્વરની કથા, પોતાના શાસક છે ખ્રિસ્ત, અને જીવન જીવવાની પોતાની રીતો પ્રથાઓ છે જે બહારની દુનિયાથી અલગ હોઈ શકે છે.
પણ આ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? ચર્ચના જીવનમાં ભાગ લેવાથી નૈતિકતા પર કેવી અસર પડે?
ચર્ચની જે રોજબરોજની પ્રથાઓ છે એના દ્વારા, જેમ કે સાથે મળીને ઉપાસના કરવી, પ્રાર્થના કરવી, સંસ્કારોનું પાલન કરવું, દાખલા તરીકે બાપ્તિસ્મા, એ ફક્ત પાણી છાંટવાની વિધિ નથી. લોંગના મતે એ એક નૈતિક કાર્ય છે. જૂના સ્વાર્થી સ્વ માટે મરવું અને ખ્રિસ્તના શરીર જેવા નવા સમુદાયમાં નવી ઓળખ સાથે જોડાવો.
અને પ્રભુભોજન વિશે?
એ જ રીતે, પ્રભુભોજન ફક્ત ઈસુને યાદ કરવાની ક્રિયા નથી, એ એક ભોજન છે જે સમુદાયને ખ્રિસ્તના જીવનથી પોષણ આપે છે અને તેમને કૃતજ્ઞતા, ક્ષમા, સમાધાન, વહેંચણી આવા સદગુણોની પ્રેક્ટિસ કરાવે છે. એટલે લોંગ કહે છે કે ચર્ચ એ સદગુણોની શાળા છે.
સારું, આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ લોંગ આ બધા વિચારોને રાજકારણ, જાતીયતા, પૈસા જેવા એકદમ પ્રેક્ટિકલ મુદ્દાઓ પર કેવી રીતે લાગુ પાડે છે? શું એના માટે કોઈ નિયમોની યાદી આપે છે?
ના, ફરીથી કહું, એ નિયમોની યાદી નથી આપતા. એમનો ભાર નિયમો પર નથી, પણ વિચારવાની રીત પર છે. એ દર્શાવે છે કે આ મુદ્દાઓ વિશે ખ્રિસ્તી દૃષ્ટિકોણથી કેવી રીતે વિચારી શકાય, અને એ દૃષ્ટિકોણનો આધાર પેલી કથા, સદગુણો અને ચર્ચના જીવન પર હોય છે.
દાખલા તરીકે રાજકારણ વિશે શું કહે છે?
રાજકારણના સંદર્ભમાં લોંગનો મુદ્દો એ છે કે ચર્ચનો મુખ્ય રોલ કોઈ ચોક્કસ રાજકીય પક્ષને જીતાડવાનો કે દુનિયેવી સત્તા હાંસલ કરવાનો નથી. એનો રોલ છે પોતે ચર્ચ તરીકે જીવવું, એટલે કે એક એવો સમુદાય બનીને રહેવું જે ઈશ્વરના શાંતિના રાજ્યની, ન્યાયના રાજ્યની આ દુનિયામાં સાક્ષી પૂરે, અને જ્યાં જરૂર પડે ત્યાં દુનિયાના રાષ્ટ્રવાદ, હિંસા, અન્યાયની ટીકા કરે. ચર્ચ પોતે જ એક વૈકલ્પિક રાજકીય સંદેશ છે.
અને જાતીયતા કે પૈસા જેવા વધુ અંગત ગણાતા મુદ્દાઓ વિશે?
જાતીયતાને લોંગ સર્જન વચનબદ્ધતા, કોવેનન્ટ અને વફાદારીના મોટા ધર્મશાસ્ત્રીય સંદર્ભમાં મૂકે છે. લગ્ન એ ફક્ત બે વ્યક્તિઓનો કરાર નથી, પણ ખ્રિસ્તના ચર્ચ પ્રત્યેના વિશ્વાસુ પ્રેમને દર્શાવતું ચિહ્ન છે. એટલે એનો ગોલ ક્ષણિક સંતોષ નહીં, પણ લાંબા ગાળાનો સમર્પિત વિશ્વાસુ પ્રેમ છે.
અને પૈસા?
પૈસા અને સંપત્તિને તેઓ ઈશ્વર તરફથી મળેલી ભેટ તરીકે જુએ છે, જે આપણને આપણા પોતાના માટે નહીં, પણ સમુદાયના, ખાસ કરીને ગરીબોના ભલા માટે સંભાળવા મળી છે, સ્ટ્યુવર્ડશીપ. એટલે તેઓ લોભ, એવરેસ્ટના પાપની સખત ટીકા કરે છે અને ઉદારતા, ચેરિટી અને ન્યાયના સદગુણ પર ભાર મૂકે છે. આજના જમાનામાં જ્યાં અમર્યાદિત કમાણી અને વપરાશ પર ભાર છે, ત્યાં આ વિચાર બહુ અલગ પડે છે.
ખરેખર આ નીતિશાસ્ત્રને જોવાનો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. જો આપણે આટલી લાંબી ચર્ચા પછી લોંગના મુખ્ય વિચારો કે સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો પાંચ છ મુખ્ય મુદ્દા કયા ગણાવી શકાય?
હા, ચોક્કસ. મને લાગે છે પહેલો અને સૌથી મૂળભૂત મુદ્દો નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એક જ છે. તમે શું કરો છો એ તમે શું માનો છો એનાથી અલગ નથી. આપણા કર્મો આપણી માન્યતાઓમાંથી જ આવે છે, ભલે આપણને એનો ખ્યાલ ન હોય.
બરાબર. બીજું, આધુનિક ધર્મનિરપેક્ષ નૈતિકતાની મર્યાદા. લોંગ એ વિચારને પડકારે છે કે ફક્ત તર્કથી જ આપણે બધા માટે સાચી નૈતિકતા શોધી શકીએ. ક્યારેક લાગે ને કે ફક્ત લોજિક જીવનના ઊંડા સવાલોના જવાબ નથી આપી શકતું.
ત્રીજું, જે કદાચ સૌથી વધુ ભારપૂર્વક કહે છે, ચર્ચની કેન્દ્રીયતા અને અનિવાર્યતા. નૈતિક જીવન એ એકલાનો ખેલ નથી, એ સામુદાયિક છે. ચર્ચ એ જગ્યા છે જ્યાં નૈતિકતા શીખાય છે, જીવાય છે અને ટકી રહે છે.
ચોથું, નિયમો કરતા સદગુણ પર ભાર. ફોકસ નિયમો પાળવા પર ઓછો અને સારું ચારિત્ર્ય કેળવવા પર વધુ. એટલે કે કોણ બનવું એ શું કરવું કરતાં વધુ મહત્વનું છે. નૈતિકતાનો ગોલ ચારિત્ર્ય નિર્માણ છે.
પાંચમું, શાસ્ત્ર એટલે કે બાઇબલ એક જીવંત કથા તરીકે. એ ફક્ત નિયમોની સૂચિ નથી, પણ એક મોટી વાર્તા છે જે આપણી નૈતિક દ્રષ્ટિને, આપણી કલ્પનાને ઘડે છે.
અને પેલો કૃપા અને પ્રકૃતિવાળો મુદ્દો પણ મહત્વનો હતો ને?
હા, છઠ્ઠો મુદ્દો એ ગણી શકાય. કૃપા પ્રકૃતિને પૂર્ણ કરે છે. આ એક આશાવાદી દ્રષ્ટિકોણ છે. નૈતિક જીવન એ ફક્ત પાપ સામે લડવાનું નથી, પણ ઈશ્વરની મદદથી આપણી અંદર રહેલી સારપને, આપણી ક્ષમતાઓને પૂર્ણપણે વિકસાવવાનું છે.
લોંગના લખાણોમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે એકદમ ચોટદાર છે અને યાદ રહી જાય એવા છે. એમાંથી અમુક જોઈએ.
હા, એમના લખાણમાં એવા ઘણા છે. દાખલા તરીકે એક વિચાર આ છે, ખ્રિસ્તી નીતિશાસ્ત્ર ફક્ત નીતિશાસ્ત્ર ઉપર ખ્રિસ્તી રંગ ચડાવવા જેવું નથી. તે ખ્રિસ્તમાં ઈશ્વરના ઉદ્ધાર કાર્યની વાર્તામાંથી જ જન્મતી નૈતિક તર્કની એક વિશિષ્ટ અને અલગ રીત છે. મતલબ એ ફક્ત પ્રેરણા નથી, એ વિચારવાની આખી પદ્ધતિ જ અલગ છે.
અને ચર્ચ વિશે પેલો ધારદાર વિચાર પણ હતો.
હા, પેલો, ચર્ચ પાસે સામાજિક નીતિશાસ્ત્ર હોતું નથી, ચર્ચ પોતે જ એક સામાજિક નીતિશાસ્ત્ર છે. આ બહુ ઊંડી વાત છે. એનો અર્થ એ કે ચર્ચ જે રીતે જીવે છે, જે રીતે એનો સમુદાય ચાલે છે, એ જ દુનિયા માટે એનો નૈતિક સંદેશ છે. એનું અસ્તિત્વ જ એક નિવેદન છે.
શાસ્ત્ર વિશે પણ પેલું ઇમ્પ્રુવાઇઝ વાયુ જળદાદ્યું.
બરાબર, શાસ્ત્ર ફક્ત નિયમો પૂરા પાડવાને બદલે ચારિત્ર્યને એ રીતે આકાર આપે છે કે જેથી વ્યક્તિ વિશ્વાસપૂર્વક ઇમ્પ્રુવાઇઝ કરી શકે. ફરી એ જ વાત, નિયમો ગોખવાને બદલે નૈતિક સૂઝ કેળવવી.
અને છેલ્લે ભૌતિક જગત અને શરીર વિશે પણ કંઈક હતું.
હા, ઈશુ ખ્રિસ્તનું મનુષ્ય તરીકે અવતરવું એ ભૌતિક અને શારીરિક અસ્તિત્વને ગરિમાની પુષ્ટિ કરે છે. તેથી ખ્રિસ્તી નીતિશાસ્ત્ર ક્યારે ભૌતિક જગત ને શરીરને, પર્યાવરણને અવગણી શકે નહીં. આ બતાવે છે કે આપણું શરીર અને આ દુનિયા પણ નૈતિક રીતે ખૂબ મહત્વના છે.
આ બધા વિચારો ખરેખર ખૂબ પ્રભાવશાળી છે. પણ હવે સવાલ એ થાય કે સામાન્ય માણસ માટે આપણા રોજબરોજના જીવનમાં આ બધી વાતોનો શું ઉપયોગ, આમાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે કે ઘણું બધું. પહેલું તો આપણા વ્યક્તિગત જીવનમાં આપણું ધ્યાન બદલાઈ શકે. ફક્ત શું મેં કોઈ નિયમ તોડ્યો એમ વિચારવાને બદલે આપણે આપણી જાતને પૂછી શકીએ, આ પરિસ્થિતિમાં પ્રેમ, ન્યાય, ધીરજ, સમજદારી જેવા સદગુણો હું કેવી રીતે બતાવી શકું? આ અનુભવ મને કેવા પ્રકારની વ્યક્તિ બનાવી રહ્યો છે?
હા, જેમ કે ઓફિસમાં કોઈની સાથે મતભેદ થાય તો ફક્ત જીતવા પર ધ્યાન આપવાને બદલે હું ધીરજ અને સમજણ કેવી રીતે રાખી શકું એ વિચારવું.
બરાબર. બીજું, ચર્ચ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈ શકે. એ ફક્ત રવિવારની એક કલાકની પ્રવૃત્તિ નથી, પણ આપણા નૈતિક ચારિત્ર્યના ઘડતર માટેનું એક મહત્વનું કેન્દ્ર છે. આ સમજાય તો કદાચ આપણે ચર્ચના સામુદાયિક જીવનમાં વધુ ઊંડાણથી જોડાઈ શકીએ.
ત્રીજું, નૈતિક મૂંઝવણોનો સામનો કરવાની રીત. જ્યારે કોઈ અઘરો નિર્ણય લેવાનો આવે ત્યારે ફક્ત નિયમો કે પરિણામો જોવાને બદલે આપણે લોંગ જેને મહત્વ આપે છે તે બધી બાબતો, ખ્રિસ્તી કથા, ચર્ચની પરંપરા, સદગુણોનો વિકાસ, સમુદાયની સલાહ, એ બધાનો ઉપયોગ કરી શકીએ.
ચોક્કસ. અને ચોથું, જાહેર જીવન અને રાજકારણમાં આપણી ભૂમિકા. ફક્ત કોઈ એક પક્ષની લાઇનમાં ચાલવાને બદલે આપણે નીતિઓ અને નેતાઓનું મૂલ્યાંકન ઈશ્વરના રાજ્યના મૂલ્યો, જેમ કે ગરીબો માટે ન્યાય, શાંતિ સ્થાપવી, સમાધાન કરવું, એના આધારે કરી શકીએ. ચર્ચનો રોલ રાજકીય સત્તા મેળવવાનો નથી, પણ સત્ય અને ન્યાય માટે, ખાસ કરીને દબાયેલા લોકો માટે અવાજ ઉઠાવવાનો અને સાક્ષી આપવાનો છે.
આખી વાતચીત ખૂબ જ રસપ્રદ રહી અને ઘણું નવું જાણવા મળ્યું. મારા માટે વ્યક્તિગત રીતે જો હું કહું તો સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ હતી કે નૈતિકતા માટે ચર્ચ સમુદાય કેટલો અનિવાર્ય છે એ સમજવું. આપણે ઘણીવાર એને બહુ જ અંગત પ્રાઇવેટ મામલો ગણીએ છીએ, પણ લોંગ એને એક સામુદાયિક યાત્રા તરીકે જુએ છે એ વિચાર ખૂબ જ શક્તિશાળી લાગ્યો.
અને મારા માટે મને પેલો કૃપા પ્રકૃતિને પૂર્ણ કરે છે વાળો વિચાર ખૂબ ગમ્યો. એ નૈતિક જીવનને ફક્ત નિયંત્રણો અને ના પાડવાની બાબત તરીકે નહીં, પણ ઈશ્વરની મદદથી વધુ સારા, વધુ પ્રેમાળ, વધુ સંપૂર્ણ માનવ બનવાની એક આશાવાદી અને સકારાત્મક યાત્રા તરીકે રજૂ કરે છે. અને હા, નીતિશાસ્ત્ર એ ધર્મશાસ્ત્રનો જ એક ભાગ છે એ મૂળભૂત સમજ પણ ખૂબ જ મહત્વની લાગી.
તો આપણી આજની ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર કે પ્રશ્ન મૂકીને જઈશું.
એક પ્રશ્ન જે મનમાં આવે છે તે આ છે. જો લોંગ કહે છે તેમ સાચી ખ્રિસ્તી નીતિશાસ્ત્ર ખરેખર ચર્ચ સમુદાયમાં જીવવાથી અને અભ્યાસ કરવાથી જ આવે છે, તો પછી જે લોકો એ સમુદાયનો હિસ્સો નથી એમના માટે ખ્રિસ્તી નીતિશાસ્ત્ર જેવું કંઈ હોઈ શકે? એનો શું અર્થ હોઈ શકે? અને બીજો વિચાર, શું લોંગ જેવા ધર્મશાસ્ત્રીય રીતે ઊંડાણપૂર્વકના નૈતિક વિચારો આજના આપણા ધર્મનિરપેક્ષ સમાજની નૈતિક ચર્ચાઓને કોઈ રીતે મદદરૂપ થઈ શકે, એને સમૃદ્ધ કરી શકે કે પછી પડકારી શકે? આ એવા પ્રશ્નો છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.